અને એમાં કોની વાત આવી હતી? કોની વાત આવી? ટ્રેંગલની વાત આવી હતી ને, એમાં પાવડો જેને ખાસ હતો, આમાં બીજો શબ્દ છે. અને એમાં શું થાય છે? શું એ કોઈ જો નીચે એને પેલા તો ફેંકે છે, તો એને પાછું ઉપાડવા માટે એને શું કરવું પડે છે? પોતે નીચે નમવું પડે. અથવા પાવડો જો આપણે લઈએ તો એ છે, અને એના ઉપર જો પગ મારશું, એને મારશું તો ઉલટાનું દંડ જ આપણને મળશે. એનો અર્થ શું છે? જેવા કર્યા છે ભાવ, એવું એને બંધ ફર ફળ એવું એને મેળા વગર રહેતું નથી એવા. અને એથી ક્યારે પણ એવું પ્રતિકૂળતા આવે તો કોઈનો વાંક કાઢવા જેવો નથી. પોતે જેવા પરિણામ કર્યા હતા એનું અહીંયા આપણને ફળ એ મળ્યું છે. એ રીતે કરીને આપણે એવા પરિણામો ન કરવા એવો અહીંયા આપણને ઉપદેશ આપે છે કે જેથી ફરીથી પશ્ચાતાપ થાય. ખરેખર એક સફળ જીવન ક્યારે કહેવાશે? કે ભવિષ્યમાં ક્યારે પશ્ચાતાપ ન થાય કે મેં આવું ન કર્યું હોત તો, મેં એવું અવસર ગુમાવ્યો ન હોત તો, એવો પશ્ચાતાપ ન થાય એવું આપણું વર્તમાનમાં જીવન હોવું જોઈએ. કદાચ એવું ન થાય, દોષ એટલા કરી બેસે કે પશ્ચાતાપનો અવસર ન મળે આપણને, તો એવા જીવનમાં આપણને અવસર મળ્યો છે. તો એ જેટલું જીવનમાં આપણને ઘણીવાર એવું બધું ડર લાગ્યા કરે છે કે આવું બધું સીધું સાદું જીવન જીવવાય નહીં ને આ કાળમાં તો બધું, અને આવું જીવન જીવે તો બધા આપણને શું કરે? હેરાન કરે, બધું કરે. આવા બધા આપણા શું કર્યા છે? માત્ર શું છે? ખાલી એક અનુમાન છે. ઉદય આદિને આપણે કેમ માની લઈએ કે પહેલાં આવું સીધું સાદું જીવન જીવશું તો નીતિ ન્યાયથી જીવશું તો આપણને બધા હેરાન કરશે, ભવિષ્યમાં ખરાબ થશે. ભૂતકાળ બગાડીને આવ્યા છીએ તો ભવિષ્ય કેવું કરવું છે? એવું જ કરવું છે. ઘણીવાર એવું થાય છે ને, અપૂર્વ શબ્દ બોલીએ છીએ ને આપણને, અપૂર્વ તો અપૂર્વ એટલે શું? અપૂર્વ અવસર એવો જે છે તો અપૂર્વ એટલે શું? પહેલાં ક્યારેય ન કર્યું એવું જો કરવું છે, ભાવના ભૂતકાળમાં કર્યાથી કંઈક નવું કરવું છે અને પરિણામ એના એ કરીએ છીએ. ભાવના શેની છે? ઈચ્છા કેવી છે? કે ભૂતકાળ જેવો કર્યો છે એવું હવે મારે નથી જોતું, તો કંઈક નવીન કરવું છે, અપૂર્વ કરવું છે, તો શું કરવું પડશે? પરિણામ તો એના કરીએ છીએ. એ જ રાગ દ્વેષ મોહ એકત્વના આપણે પરિણામ કર્યા છે. એટલા માટે આ ખાસ આપણને એ રીતે કહે છે. એમાં આપણે જે 10મો શ્લોક છે ને એનો છેલ્લો ભાવાર્થ વાંચીએ, બહુ સહેલું સરળ છે. આમાં પેજ નંબર 23 છે, મળે છે એમાં ભાવાર્થ. મનુષ્ય માટી ખોદવા કે કચરો ખેંચવા માટે ત્રંગુલને નીચે પાડે છે. આપણે પગ મૂકો અહીંયા પાડે છે, ઓલું હોય છે ને એવું દાંતાવાળો જોયું હશે ને ત્રણ, એને માટી ખેંચવા માટે ને કચરો ખેંચવા માટે જે હોય છે ને એ કોઈ એને નીચે જોરથી એ પાડે છે, અને ત્યારે તેને પણ સ્વયં નીચે પડવું પડે છે. નીચે ફેંકે છે, પાછો લેવો હશે, પોતે નીચે નમવું પડે. તો તે બીજાને નીચે પાડો તો તારે નીચે નમવું પડે છે. દ્રષ્ટાંત છે, કારણ કે તેનો દંડ એટલે હાથો નાનો હોય છે, એનો નાનો હોય ને હેન્ડલ એનો. અને આપણે પાવડો તો બહુ સિમ્પલ છે કે એના ઉપર પગ મૂકશો એટલે ચોક્કસ એ સામેને આવે છે. તો તે ત્રંગુલને નીચે પાડે છે તો ત્રંગુલનો દંડ પણ તેને નીચે પાડે છે, એને નીચે નમવું જ પડશે. એને પોતે જો એને નીચે પાડ્યો તો એને, કારણ કે દંડ નાનો છે લેવા માટે નીચે પડે. તેમ જો તમે કોઈને દુઃખી કરો અને બીજો કોઈ તમને દુઃખી કરે તો તેના ઉપર ગુસ્સો થાવો એ કેટલો અન્યાય છે. એમાં ન્યાય ક્યાં આવ્યો? તે કર્યું તો તને ફળ મળ્યું. પોતે કરવો અન્યાય, અથવા જેને કહીએ પોતે કરવા પાપ, અને શું માનવું? મને એનું ફળ ન મળે. પાપ કરવું છે અને એના દંડથી ફળથી શું છે? દૂર ભાગવું છે. ક્યારે જ એવું થવાનું નથી, ફળ મળ્યા વગર રહેતું જ નથી. તો એ જો તમે બીજાને દુઃખી કરો તો બીજો કોઈ તમને દુઃખી, બીજો કોઈ એટલે ગમે એનો એ હોય એવું નથી, કોઈ પણ રીતે દુઃખ થાય તો એમાં તમે ગુસ્સો થાવ એ કેટલો અન્યાય છે. એવું તો જીવનમાં ક્યારે પણ એમ ન વિચારવું, જે કોઈ મને પ્રતિકૂળતા મળે છે એ કોઈ અન્યાય છે એમ નથી. ઘણાને એમ થાય ને કે આ બધા જો ખોટું કરે એને કાંઈ નથી થતું અને મને, અરે ભાઈ એને નથી થતું કારણ કે અત્યારે એનું શું ચાલે છે, પુણ્યનો ઉદય જ, બાકી એને ફળ અને એને મળે ન મળે આપણે કોઈ જોવાનું. ઘણાને એમ થાય ને હું એને ફળ આપીશ નહીં, હું એને દંડ આપીશ, આપણને કોઈ અધિકાર આપ્યો નથી. કુદરતની અંદર એ વ્યવસ્થા ગોઠવાયેલી છે, એના કરેલા ભાવોનું ફળ મેળવ્યા વગર પણ શું નથી, ધીરજ નથી રહેતી કોઈ. અરે બીજાને કરશે તો એનું ફળ આવશે. અને એક બીજી રીતે વિચારે, કોઈના પાપના ઉદયથી અને આકૃતાના પરિણામથી આપણને શું થાય, લાભ કે નુકસાન, તો શા માટે ચિંતા કરવી? કોકના પાપનો ઉદય અને આકૃતાના પરિણામ એનું કાંઈ આપણને ફરક પડતો નથી, તો શા માટે કોઈના પ્રત્યે એવો તિરસ્કાર કરવો? એવી જ રીતે કોઈને પુણ્યનો ઉદય છે અને અનુકૂળતા છે તો એનું શું ન કરવું, એની ઈર્ષા ન કરવી. જેનાથી મને કાંઈ જ ફાયદો નુકસાન કાંઈ જ નથી એવા પરિણામો કરીને ઉલટાનું આપણે આપણું બગાડીએ છીએ. તો જીવનમાં આ પ્રકારો હોય છે તો અહીંયા આપણને કે શું કરે, તો હવે કારણ કે સંસારમાં એ સુનિશ્ચિત વાત છે. જો શું છે, સંસારમાં એ સુનિશ્ચિત એટલે કે આ નક્કી કરેલું છે, કુદરતમાં છે જે વ્યવસ્થા, તારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ કે જે કોઈ માણસ બીજાને સુખ અથવા દુઃખ આપે છે એને બીજા તરફથી સુખ અથવા દુઃખ જ પ્રાપ્ત, એટલે સહેજે કુદરતમાં એવા સંયોગો મળી જશે તારે. એમાં ઇંગ્લિશમાં એને બારમાં શું કહેવાય, યુ શુડ નોટ ટેક લો ઇન યોર હેન્ડ. એના માટે સરકારે બધી વ્યવસ્થા ગોઠવી છે, તારે એના માટે ચિંતા કરવા નથી, એ બરોબર નથી એટલે હું એને કઈ પનિશમેન્ટ આપું, તારું એ નથી જીવનમાં. તો અહીંયા કે એક જેને કે ને એવરી એક્શન ઇઝ ધ રિએક્શન, એ હોય છે ને ઓપોઝિટ ને બધું. એવી રીતે ગુજરાતીમાં એને શું કહીએ, જેવું વાવો એવું લણો, કરો એવું પામો, કરે તે ભોગવે, બધી જાતના બધા છે ને એ અહીંયા આપણને કહે છે. તો હવે એક ફાઇનલ, માટે પોતાનું હિત ચાહનાર બુદ્ધિમાન પુરુષે અહિત કરનાર વ્યક્તિ પ્રત્યે અપ્રીતિ કે દ્વેષ કરવા યોગ્ય નથી. કોઈના પ્રત્યે નહીં. આપણે અહીંયા સામાયિક પાઠમાં શું વાંચીએ છીએ, શું વાંચીએ છીએ સામાયિક પાઠમાં, સૌ પ્રાણી સંસારના સન્મિત્ર મુજબ આલાખ, કોઈના પ્રત્યે દુખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા. અને ખરેખર તે શબ્દો વાપર, બાકી કોઈ પણ મારા માટે કોઈ મિત્ર નથી અને કોઈ મારા માટે દુશ્મન શત્રુ પણ નથી. રાગ છે એ કોક મને મિત્ર તરીકે દેખાડે છે, દ્વેષ છે તો મને કોઈક શત્રુ તરીકે લાગે, બાકી તો ખરેખર મૂળ પાયો જૈન દર્શનનો શું છે, રાગ કરવા યોગ્ય છે કે દ્વેષ કરવા યોગ્ય છે, બેમાંથી એક તો હોય કે નહીં. ચલો દ્વેષ કરવા યોગ્ય નથી પણ રાગ તો કરવો જ જોઈએ કે નહીં, તો શું કરશું? પણ રાગમાં ખરાબ શું છે, રાગ કરવામાં ખરાબ શું છે? અમે કોઈના પ્રત્યે ખરાબ તો ઈચ્છતા નથી. ક્યારે પણ કોઈ એમ કે મને ખાલી એકલો રાગ છે એવું નથી, રાગ સાથે છુપાયેલો શું હોય છે, દ્વેષ છે, અને દ્વેષ સાથે છુપાયેલો રાગ હોય. નહીં તો ભેદ શું કામ પાડ્યો, જો તને બધા સરખા હતા તો આ સારું છે એનો અર્થ શું થયો, એનાથી વિરુદ્ધ નો હશે, મને ગળું ભાવે છે એનો અર્થ શું થયો, કડવું નથી ભાવતું, તીખું નથી ભાવતું, એ સીધું આવી ગયું. નહીં તો ભાગલા શું કામ પડ્યા, તો કોઈ પણ મોહ ભાવ અથવા બીજી રીતે કહીએ તો રાગ અને દ્વેષ વિષયોમાં શું કરે છે, ભાગલા પડાવે છે. તો એ વાત આપણને અહીંયા કહ્યું. તો હવે એની આગળ આપણે 11મો શ્લોક પણ લઈ લેતો હતો, બે દોરી ખેંચે છે એનું છે ને, અમે એનો થોડું વાંચી લઈએ. શ્લોક 11મો, આ જીવ અજ્ઞાનથી મળે છે, 11મો શ્લોક અન્વયાર્થ એનો, રાગ દ્વેષ રૂપી બે લાંબી દોરીઓના એટલે એના ખેંચતાણના કાર્યથી સંસાર સમુદ્રમાં બહુ લાંબા કાળ સુધી ઘૂમતો રહે છે, ભમતો રહે છે અને ભમતો રહેશે. આટલું ઉમેરી દઈએ આપણે થોડું, નહીં કેવું છે? ફરીથી, સંસાર સમુદ્રમાં બહુ લાંબા કાળ સુધી કેવું છે? ઘૂમતો રહે છે, ડૂબતો રહે છે, ભમતો રહે છે, જે કાંઈ નહીં અને રહેશે નહીં. નહીં કેમ નહીં? કેમ નહીં? અચ્છા, આપણે રાગ દ્વેષ નહીં કરીએ તો બરોબર ને, તો ભવિષ્યમાં ભમતા રહેશું કે નહીં રહીએ? નહીં રહીએ. જો રાગ દ્વેષ નહીં કરીએ તો વિતરાગતા પ્રાપ્ત કરશું તો અમે ભવિષ્યમાં આપણે રખડશું નહીં, બરોબર ને? ભાવના તો કરી, આપણે રાગ દ્વેષ નહીં કરીએ, વિતરાગતા કરશું તો, કરશું તો હજી તને લાગે, હજી એમાં શું છે, એની નિશ્ચિતતા હજી નથી લાગતી એને. હજી તને કરશું તો, તો એ શું દેખાડ્યું, નિશ્ચિતતા કે શક્યતા? જીવન એમાં જ ગાળ્યું છે, શક્યતા કરી કરીને. જેને બહુ સરસ છે ને, વાયદો કોને કહેવાય? વાફળ એ તો આવતો, પણ વાયદો કોને કહેવાય? વાયદો કોને કહેવાય? આમ તો ખબર તો કોને કહેવાય? હું પછી કરીશ, એનો અર્થ છે કે પછી એટલે કોણ કહેવાય? કયો આવે કાળ? ભૂતકાળ આવે, વર્તમાન કે ભવિષ્ય? અને ભવિષ્ય કેટલા કાળનો છે? અનંત કાળ સુધી તારે પૂછવાનું નહીં હવે, કારણ કે મેં શેનો વાયદો કર્યો છે? પછીનો, ભવિષ્ય એટલે ભવિષ્યનો. જીવનમાં અરે જેને રુચિ હોય એ ક્યારેય પણ કાળના વાયદા કરે નહીં, ક્ષેત્ર જોવે નહીં. તો અહીંયા આચાર્ય દેવ કહે છે અનાદિકાળથી એવું જ કર્યું છે, જેમ ઓલી દોરી એક ખેંચે ને ઢીલું કરે એમ ભાઈના જ્ઞેયો હોવા છતાં એમાં પણ શું કર્યું છે, કાંઈ સારું અને ખરાબ એવી કલ્પના કરી આ રાગ દ્વેષની દોરી તે ખેંચી છે અને એનાથી આ સુખ થયું છે. સંસાર અનાદિનો ચાલ્યો એ આવે છે, એ રીતે એની પણ વાત એમાં આવે છે. લોક એનાથી આગળ આપણે કહીએ છીએ, હવે એનાથી આગળ ભાવાર્થ છે, 11મા શ્લોકનો ભાવાર્થ છે, એમાં બીજો પેરેગ્રાફ છે. કોઈ પણ વસ્તુ ઈષ્ટ કે અનિષ્ટ નથી. શબ્દ મળે છે? તમે લખો છો ખરા, પણ અમને લાગે છે ને, લાગે છે કે નહીં? એકદમ ગરમી હોય અને ત્યારે એમાં એસી ચાલુ કરે તો સારું લાગે છે કે નથી લાગતું? અને ક્યારેક એકદમ ગરમી હોય ને એમાં લાઈટ વહી જાય તો શું લાગે છે? આકૃતિ અનિષ્ટ છે ને, તો છે કે નહીં જગતની અંદર? ઈષ્ટ અનિષ્ટ પણ છે કે નહીં જગતની અંદર? આપણને લાગે છે એટલે કે ખાલી કોઈને પ્રેક્ટિકલ કરીને આપણે જોઈએ કે ઈષ્ટ અનિષ્ટ પણ છે કે નહીં જગતની અંદર. ફરીથી જો ઈષ્ટ અનિષ્ટ જગતના પદાર્થ જો હોય તો બધાને લાગવા જોઈએ કે આપણને એકલાને લાગવા જોઈએ? સાકર ગળી છે એ કેટલાને લાગે? કેટલા અભણો એને લાગે કે ભણેલાને લાગે? સાકર ગળી છે કોને લાગે? ક્યારે લાગે? જો પદાર્થ જ ઈષ્ટ અનિષ્ટ હોત તો કેવડી ભગવાનને ઉત્કૃષ્ટ રાગ દ્વેષ થતા. કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નથી, તારી કલ્પનાએ એમાં ક્યાંક ઈષ્ટપણું અને ક્યારેક અનિષ્ટપણું માં. અને એટલા માટે જ કે કોઈ પણ વસ્તુ, શબ્દ વાપરું, કોઈ પણ વસ્તુ ઈષ્ટ કે અનિષ્ટ નથી. નથી અને છતાં જે વસ્તુ ઈષ્ટ લાગે છે તેમાં રાગ કરીએ છીએ અને જે અનિષ્ટ લાગે છે તેમાં દ્વેષ કરીએ. આ શું દેખાય? આટલા શબ્દોમાં શું દેખાડ્યું આપણને? જે કઈ વસ્તુ ઈષ્ટ લાગે છે તો આપણે રાગ કરીએ છીએ અને જે કોઈ અનિષ્ટ લાગે તો દ્વેષ. એટલાકમાં શું દેખાડી દીધું? આખો આપણો ઇતિહાસ આવી ગયો. ભૂતકાળમાં શું કર્યું એટલા શબ્દોની અંદર આવ્યા, બીજું કાંઈ જ પર પદાર્થનું આગળ પાછળ ઊંચું નીચું કરવું એ કાંઈ જ કર્યું નથી, તે માત્ર શું કરી છે, ઇષ્ટ અનિષ્ટ માનીને રાગ દ્વેષ કર્યા છે અને એને ફળરૂપે આકુરતા ભોગવી છે. આ આપણું ભૂતકાળ બધું. હવે જો કાંઈ જીવનમાં આકુરતાથી રહિત સુખના વેદનની ઝંખના હોય તો સાધના કોના માટે છે, ધર્મ કોના માટે છે, કે અનાદિના કરેલા આકુરતામયના રાગદ્વેષના ભાવોથી હવે છૂટવું હોય તો, બંધનથી છૂટવું હોય તો ગુરુદેવ એના માટે શું દ્રષ્ટાંત આપતા? જેમ આખી રાત વાછડું હોય એ બંધનમાં હોય, સવાર પડે એનો જે ગોવાળ હોય માલિક હોય એ દૂરથી શું છે છોડવા આવે છે, તો શું કરે? કોણ કૂદકા મારે? કેમ વાછડો કેમ કૂદકા મારે છે? અરે 12 કલાકના બંધનમાંથી હવે છૂટવાનો સમય આવ્યો, આનંદિત થાય છે. અનાદિકાળના બંધનમાં પડેલા આપણને છૂટવાનો માર્ગ મળે છે, સાંભળવા મળે છે, અંદર ઉલ્લસિત કેમ નથી થતા? ઉલ્લસિત વીર્યવંત જીવો માટેનો આ માર્ગ છે. ક્યાં એમનો વિચારો વૈરાગ છે એટલે કઈ અંતરંગની ઉલ્લસિત? અરે ઉલટાનો વૈરાગ એને ઉલ્લસિત કરશે કે હવે મારે ભવ સમુદ્રનો કિનારો કેવો છે નિકટ થઈ. તો અહીંયા એ રીતે પણ શું થાય છે, શું થાય છે, બંધન જેવું લાગતું જ નથી, આકુરતાનું દુઃખ લાગતું જ નથી. એટલું અનુકૂળતામાં એકાકાર થઈ જઈએ છે કે જાણે આના સિવાય બીજું જગતમાં કોઈ સુખ જ ન હોય. ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે. ન્યાય ચક્ષુ ઇન્દ્રિય તો ના ખોયલા છે, આપણે ચક્ષુ તો ખોયલા છે પણ ક્યારે જ્ઞાનના નેત્ર ખોયલા નહીં હોવાથી યથાર્થ વસ્તુ સ્વરૂપ આપણને ક્યારે એ ખ્યાલમાં આવ્યું એ નથી. અને એટલા માટે કે હવે તો ઉઘાડ, એમ ઉઘાડ ન્યાય નેત્ર ને પછી રિપીટ નિહાળ રે. અને એના માટે શું કરવું, શું કરવું? નિવૃત્તિ શીઘ્ર મેવ ધારે. ક્યારે નિવૃત્તિ લેશો? હજી તો નાની ઉંમર છે, હજી તો અમારે તો શું માથે ધોળા વાળી નથી આવ્યા ને. અને કેટલા વર્ષની ઉંમર નિવૃત્તિની એજ કઈ હોય, કઈ હોય એમાં પૂછવાનું? કેટલી હોય નિવૃત્તિની એજ કેટલી હોય? નહીં પૂછવાની, નકામે બંધાય હું કઈ. એક જીવનમાં એક વિચારવા જેવું છે, જો એ ગ્રદ્ધિ ભાવમાં પ્રવૃત્તિના વિકલ્પોમાં રહી ગયા, યાદ રાખજે ક્યારેક બીજો કોક કાળ આવીને તને નિવૃત્ત કરાવી દે. એ કાળ આવીને નિવૃત્ત કરાવી દે એની પહેલા તું જ કેમ જાગૃત નથી થતો? એના માટે કાળને માટે કોઈ હોય છે, નાનો મોટો હોય છે કાળને માટે? આયુષ પૂરું થવા માટે જો તો ના, હજી તો આ નાનો છે, હજી તેને વાંધો નથી, નિરોગી છે, શું જોશે? જીવનમાં ક્યાંક વિચારીને કે જેને અવસર નથી મળ્યો એ તો કરુણાને પાત્ર છે, અને જેને અવસર મળ્યો છે અને જો જાગૃતતા થતી નથી પ્રમાદમાં રહે છે તો શું હશે? એના જેવો દુર્ભાગ્ય હશે. અવસર મળવા છતાં પણ જો જાગૃતિ ન આવે, એને પ્રમાદમાં ને વિષયોમાં એકાકાર રહેવું છે તો જીવનનું આ સાર્થક પણ શું? જૈન કુળ મળ્યું છે, દેવ શાસ્ત્ર ગુરુનો યોગ મળ્યો છે, એનું સાર્થક પણ શું? તો એક અહીંયા આપણને એ વાત કરે છે. હવે આગળ શિષ્ય પૂછે છે કે આપે અહીંયા સુધી બધી વાત શું કરી, કે સંસારમાં શું છે, દુઃખ છે, ઓલું બધી આવી ને, ક્યાંથી વાત શરૂ થઈ? થોડી ક્યાંથી શરૂ કરી હતી કે વૃક્ષ છે, વૃક્ષની અંદર બધા આવે છે ને ચાલ્યા જાય, આવો સંસાર કેવો છે, અનિત્ય છે, નાશવાન છે, બધી વાત આવી ને. એના પછી પણ રાગદ્વેષ કરીને દુઃખ થાય છે એનું બધું. અને 12માં બીજાના રાગદ્વેષ દ્વેષ કર્યો તો તને પણ થાય, એ બધી સંસારની શેની વાત કરી કે દુઃખમય છે? એની સામે શિષ્ય પૂછે છે અહીંયા 27મા પાને આપણને છે, 11મા પછી આ 12મા શ્લોકમાં છે ને, એમાં ભગવાન જો તેમાં પણ એટલે સંસારમાં પણ જીવ સુખી રહેતો હોય તો શો દોષ, તમને શું વાંધો, તમે તો વિતરાગી છો, તમે તો બધું છોડીને બેઠા, અમને સુખીમાં આનંદથી રહીએ તો તમને શું વાંધો, અરે અમને આટલું મેળવું એ તો એક મજા કરી લે, હવે ભવિષ્યમાં ઓલું મળે કે ન મળે હું ભરોસો, ઓલું તો બધું કેવું છે, સમ્યક દર્શન પામીએ, મુનિ દશા આવે, પછી કેવળના સિદ્ધ દશા, એવું થશે, સુખ મળશે કે નહીં તો ખબર નથી ને, ક્યાંથી ખા આપણને કે આપણે ગયા જ નથી ને પાયમાં તે ખબર, એ કઈ ખબર નથી, અને મળ્યું છે એનું તમે ના પાડો છો, તમે તો ન ઘરના ન, એવું ક્યાંક નહીં થઈ જાય ને, કોના પ્રશ્નો છે આ બધા, બોલીએ ને પણ કાંઈ નહીં મનમાં, એ ક્યાંક પણ હશે કે ભાઈ તમે બધી આ વાતો કરો પણ કોણે જોયું, એની કરતા જે મળ્યું છે એટલું તો અમને ભોગવી લેવા દો, બધું પ્રશ્ન એ જ પૂછે છે કે અહીંયા જો જીવ સંસારમાં ફરીથી કેવો કેવો સંસારમાં એટલે કોણ, એ પણ એક વિચાર, સંસાર એટલે શું, સંયોગ કે સ્વભાવ, સંસાર ક્યાં હોય, સંયોગમાં કે સ્વભાવમાં હોય, સંયોગમાં જ સંસાર હોય ને, બીજે ક્યાં હોય, જો સંયોગમાં સંસાર હશે તો એકેન્દ્રી બહુ અલ્પસંસારી હશે, સંસાર એ શું છે, પેલું તો સંસાર એ શું છે, દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે, પર્યાય છે, અને એ પણ કેવી પર્યાય છે, જીવની અશુદ્ધ રૂપની, વિભાવ રૂપની, અને એ પોતાની પર્યાય છે, પોતે સંસાર પોતાની પર્યાય છે, તો મોક્ષ પણ પોતાની પર્યાયમાં થશે, બે ઓપોઝિટ છે કે નહીં, જ્યાં અંધારું ત્યાં પ્રકાશ થાય ને, તો સંસાર જો પોતાની વિભાવ પર્યાયમાં નહીં હોય તો મોક્ષ પણ ક્યાં થશે, સંયોગમાં થશે, તો વિભાવ પણ એ શું છે, મારી પ્રણતિમાં છે, મોક્ષનો ઉપાય પણ મારી પ્રણતિ છે, અને મોક્ષ પણ મારી પ્રણતિ છે, જેનું નામ બીજું શું કહીએ, સાત તત્વમાં ક્યાં નામ, આ ત્રણમાં આવી જાય ને, ક્યાં છે, સંસાર એટલે સાત તત્વમાં ક્યાં આવે, આશ્રવ બન, એ કેવા છે, સંસાર તત્વ છે, સંવર નિજય ક્યાં તત્વ છે, મોક્ષ માર્ગના તત્વો છે, અને મોક્ષ એ પૂર્ણતા, મોક્ષ બધું જ પોતાની પર્યાયના એ નામો છે, જે પુણ્ય પાપ એડ કરો તો વધારે સાત થાય, ને તરા આશ્રવ બન, સંવર નિજય અને મોક્ષ પોતાની જ પર્યાયના નામ છે. તો અહીંયા શિષ્ય પૂછે છે કે અહીંયા સંસારમાં સુખી રહેતા, અને અમે પાછા જોઈએ છીએ ને, દેહ પર્યાયના સુખનું વર્ણન વાંચીએ તો છે કે નહીં, સુખ મળે છે ને દેવોને, અહીંયા તો વચ્ચે આગળ આવી ગયું છે, અહીંયા તો આપણને બધી બાધા આવે, કોઈ એમાં હેરાન કરે ને બધું, ત્યાં તો કોઈ જીવનમાં, જીવનમાં સુખી થવું છે તો સુખી થયેલા ધર્માત્માના અભિપ્રાયથી જગતમાં વિચારવા જેવું છે, સુખી થવું છે અને આપણા અભિપ્રાયથી આપણે ચાલવું છે, સુખી થવું છે પણ દુઃખીના અભિપ્રાયથી ચાલવું છે, એ ક્યારે પણ, એટલા માટે અનંત કાળ ગયો, ભૂતકાળ તો પણ આરો આવ્યો નથી, કમસે કમ સુખી થવું છે તો જે સુખના રસ્તે, ક્યારે એમને વિચારવું કે આ માર્ગે કોઈ ગયું હશે કે નહીં, ભૂતકાળમાં આવો ઉપાય કરીને કોઈ ગયું હશે, નથી ગયું ને કોઈ, આ તો અજાણ્યો છે ને, સાવ અજાણ્યો તારા માટે હશે, બાકી આ માર્ગે તો અનંતા જીવો ચાલીને દુઃખમાંથી સુખમાં, મુક્તપણામાં પહોંચ્યા છે, તો તું એમનામાં તો અહીંયા સુખ માનીએ તો શું છે, કેવળ મોક્ષમાં સુખી રહે એમ કેમ, બરોબર ને, એવું શું કામ મોનોપોલી છે કે મોક્ષમાં હોય જ બધા સુખી અને સંસારમાં ચાર ગતિ પરિભ્રમણમાં હોય એ બધા દુઃખી, એવો શું કામ, ગમે ને માટે હોઈ શકે ને ભાઈ, એને એને ભલે સારું લાગે, મને આ સારું લાગે, બરોબર કે નહીં, સુગર કોકને મીઠી લાગે અને કોકને કડવી લાગે, એમાં શું વાંધો, એમાં શું વાંધો, તમને ભલે મીઠી લાગે મને કડવી લાગે તો શું કરે, નાન તો નહીં પડે, એવું હોય કે નહીં, કેમ ન હોય, એ તો તમારા માટે મીઠા છે, મને કડવી લાગતી હોય તો હું શું કરું? એમ કોકને મોક્ષમાં સુખ લાગતું હોય અને કોકને સંસારમાં લાગતું હોય તો વાંધો શું છે તમને? એવો નિયમ શું કામ? બધા એવો કોઈ નિયમ ન હોય ને, દરેકને પોતપોતાની રીતે જ્યાં મજા આવે ત્યાં આવે ને. કોઈને વેલ્થ જોતું હોય, કોઈને હેલ્થ જોતી હોય, કોઈને બીજું અનુકૂળતા જોતી હોય, બધા પોતપોતાની રીતે. સુખના કેટલા રસ્તા છે? ઘણા રસ્તા છે, દરેકને પોતપોતાની રીતે છે. અરે ભાઈ, પેલું તો એક વિચારું, સુખ કોને કહેવાય? સુખ શું છે? સુખ કોઈ બીજા ઉપર આધારિત હશે કે સ્વાધીનપણે હશે? તો જેને તું સુખ માને છે એ સ્વાધીનપણાના છે કે પરાધીનપણાના છે? ક્યાંય પણ તારે જો બહારમાં ચલો પૈસા હશે તો સુખ હશે, શરીર બહુ હેલ્ધી હશે તો સુખ હશે, જે કાંઈ બીજા હજી પ્રકાર લેવા હોય, અરે ઈચ્છિત વિષય મળશે તો મને સુખ છે, એનો અર્થ પણ શું થયું? ત્યારે કોઈ પદાર્થ ઉપર આધારિત રહેવું પડ્યું. તો જગતમાં એવો એક પદાર્થ દેખાડી દે કે તને નિરંતર એ સુખમાં નિમિત્ત બનતું હોય. એકનો એક પદાર્થ જે અત્યારના તને સારો લાગતો હશે, થોડા વખત પછી સિઝન બદલાશે તો એનો ઈશુ થઈ જશે કે હવે બંધ કરો. તો જીવનમાં આવા ભૂતકાળના જીવનમાંથી તો એટલું તો આપણે શીખી શકીએ છીએ ને, કોઈ પણ વિષયમાંથી મને સદાયને માટે સુખ મેળવું એવું તો કોઈ છે જ નહીં. અને જો સુખ મળતું હોત તો એ વિષય શું કામે બદલાયો? તો અહીંયા આપણને પ્રશ્ન પૂછે કે એવો પ્રશ્ન છે, જો જીવ સંસારમાં પણ સુખી થાય તો દોષ શો દોષ છે? કે કોઈ દોષ નથી, કારણ કે સંસારના સર્વ જીવોને સુખની પ્રાપ્તિ ઈષ્ટ છે. તો કહે છે, તો પછી સંત પુરુષો સંસારનો નાશ માટે કેમ પ્રયત્ન કરે છે? કોઈને પ્રશ્ન એવો થાય તો એના માટે એ છે. તો જો ફરી એનો અર્થ છે, જો સંસારમાં સુખની પ્રાપ્તિ થતી હોય તો સંસારમાં એવો શો દોષ છે કે એના માટે એનો નાશ કરવાનો છે? તો એ વિષયમાં આપણને 12મા શ્લોકમાં એ વાત કરે છે. ફરીથી પ્રશ્ન શું છે? સંસારમાં કોઈ સુખી થતા હોય તો વાંધો શું છે? પ્રિન્સ ટૂંકાણમાં એ છે, મોક્ષનો સુખ આમ મહેનત કરવી, એના માટેનો આપણને શ્લોક છે. કોઈનો પ્રશ્ન નથી. એ તો કે અમે સુખી જ છીએ, અમે સુખી જ છીએ, અમારે બીજું વિચારવું જ નથી. અમારે તો અહીંયા હા, એ વાત તો એ રીતે છે. અહીંયા આવીને એમ થાય કે અમે સુખી છીએ, હું કામ આમાંથી હેરાન કરે, આમાંથી એકમાંથી હું કામ બીજા, ઓલો મળે કે ન મળે, જે મેળ્યું છે અમે તો કરવા દઈએ, ઓલો મળશે કે નહીં મળે. એક જીવનમાં એક બહુ વિચારવા જેવું છે. એટલા માટે સૌથી માર્ગની માટેનો પહેલો પગથિયું શું છે? તને સાચા દેવશાસ્ત્ર ગુરુનો વિશ્વાસ હોવો જોઈએ. એમણે કહેલો માર્ગ બજે બતાવ્યો છે, હું પ્રાપ્ત નથી કર્યું પણ જે હું કરીશ તો આ જ માર્ગે થશે એવો વિશ્વાસ. કારણ કે આ જે કોઈ આપણને ઉપાય દેખાડ્યો શાસ્ત્રમાં, એ કોણે બતાવ્યો છે? પોતાના અનુભવ પૂર્વકની એ વાત છે. પોતે સાકર ચાકીને ગેળો સ્વાદ આવ્યો તો આપણને કહે છે કે આ સાકર મીઠી. ક્યાંક કહેલું કે વાંચેલું પરાધીનપણાની એ વાત નથી. તો એટલો વિશ્વાસ તો પેલો સાચા દેવશાસ્ત્ર ગુરુ પરનો ત્યારથી જ શરૂ થશે. કોઈ કે ના, અમે તો બધા કેવા છીએ, બહુ અમે તો હોશિયાર છીએ, અમે તો લોજિકલી ને અમે તો વિચારીને માનીએ, એમાં અમે બ્લાઇન્ડ ફેથમાં ન માનીએ. બહુ સારી વાત છે. જગતમાં જ્યાં જ્યાં છો ત્યાં બધે લોજિકથી જાઓ છો ને? નહીં, ડૉક્ટરને જા ત્યારે પૂછજે પહેલા, ડૉક્ટર તમે આ કોકને સાજો કર્યો એને પહેલાં દવા આપો, સાજો કરશો પછી હું દવા લઈશ, ત્યાં કરીએ છીએ. નહીં, આ કાગળમાં લખો, આ શું છે, આ પ્રોમિસ ટુ પે રૂપીઝ લખે છે, ખાલી સિગ્નેચર છે, ન્યા વિશ્વાસ થઈ જાય છે? હોય છે ને, કરન્સી નોટમાં લખે ન્યા બધો વિશ્વાસ થઈ જાય છે. અહીંયા બોર્ડ માર્યું છે કે આ મુંબઈ છે, શું છે? કોઈને પૂછ્યું કે પેલા ગેજેટ હોલે, ગેજેટમાં હોય ને બધે લખેલું, એ મને અહીંયા લઈ આવો દેખાડ, પછી હું માનીશ આ મુંબઈ છે. કેટલી જગ્યાએ વિચારવા જેવું છે, વિશ્વાસ રાખીએ છીએ આપણે. એક ઓલું કંઈક વસ્તુ લેવા ગયા કોઈ, એમાં આપણને પેકિંગમાં શું હોય છે, ઓલું પૂઠાનું હું કે કાર્ડબોર્ડ, એમાં લખ્યું આ કોઈ પણ એક વસ્તુ લઈએ અને શું કરીએ છીએ, વિશ્વાસ મૂકીએ છીએ કે આ કંપનીનો આ માલ છે, કે ન્યાવલા દુકાનદારને પૂછે પેલા તારું બિલ દેખાડ, તું લાવ્યો છે કે ન દેખાડ. એક ખાલી એક છાપેલું હશે ને એમાં કાર્ડબોર્ડ બધું, શું વિશ્વાસ કરીએ છે? અરે જગતની અંદર સૌથી સારામાં સારું શું છે? ફ્લાઇટમાં બેસીએ તો પાયલોટને પૂછીએ છીએ ને, નહીં લાયસન્સ તારું છે કે નહીં પેલા, ને તો મને દેખાડ, ને તો ન બેસવું. જીવનમાં ક્યાં ક્યાં તું કરે છે વિશ્વાસ, તો અહીંયા આવતા તને કેમ ન થાય? ન્યા તને એવો રાગ છે કે તને આવા નેગેટિવ પ્રશ્નો જ નથી ઉઠતા. એનો અર્થ છે કે અહીંયા તને હજી વિશ્વાસ નથી, તને આની જરૂરિયાત લાગી નથી, એટલે નેગેટિવ થોટ્સ આવે. કમસે કમ, કમસે કમ એક ઇનિશિયલ ટ્રસ્ટ તો રાખશો કે નહીં કોઈ પણ નવા કામમાં? સ્કૂલમાં જઈને પૂછ્યું 1+1=2, ક્યાંથી લાવ્યા એમ ન પૂછ્યું ને, માની લીધું. એ ફોર આ રીતે લખાય, એ બી આમ લખાય, બધું માની લીધું. ત્યાં કેમ ક્વેશ્ચનિંગ ન કર્યું? સ્વિમિંગ શીખવા જાશું તો શું કહેશું? નહીં, હું નહીં પાણીને અડું, હું મને ખાલી એમને એમ શીખડાવો. ત્યાં કોના ઉપર વિશ્વાસ મૂક્યો હતો? ઓલો ટ્રેનર જે હોય એના ઉપર વિશ્વાસ મૂક્યો હતો કે નહીં? જીવનમાં ક્યાંય પણ પહેલું એ વિશ્વાસ, એ વિશ્વાસ સાથે એવું ફળ મળશે તો એ આપણો વિશ્વાસ યથાર્થ હશે. તો બીજે બધે આપણે જે વિશ્વાસ મૂક્યો છે સુખ માટેનો, એ પદાર્થ તરફ આપણે ગયા. શરૂઆતમાં ઇનિશિયલ લાગ્યું ઠીક છે, અંતે ન ગમ્યું તો બદલાવીએ છીએ આપણે. એમ અહીંયા પ્રયત્ન કરવો નથી. સૌથી મોટા મોટું શું છે? લેકિંગ પાર્ટ કરવું નથી અને પોતાથી માનીને આગળ ચાલવું છે. આચાર્યદેવ જે રીતે કહે છે એ રીતે એક પ્રયત્ન કર, અને ન મળે તો કહેજે તું. અને એટલા માટે પાંચમી ગાથા સમયસારમાં તો આચાર્યદેવ કહે, તું એક શું કરજે? અનુભવ કરજે, તું પ્રયત્ન કરજે, અને ન થાય તો તું કહેજે. એમને એમ કોઈ નથી કીધું કે ના અમે કહીએ એટલે તું હા પાડી દેજે. એમણે શું કીધું છે? અનુભવ કરીને અમારી વાતનો સ્વીકારજે, પણ ત્યાં સુધી અભ્યાસ તો કરવો નથી. બહુ સિમ્પલ, ફરીથી આપણું કેવું છે? સોનું કોને કહેવાય એ અભ્યાસ કરવો નથી, અને સોની છે એના ઉપર વિશ્વાસ મૂકવો નથી. આપણી શું દશા થશે? બેમાંથી તો કંઈક નક્કી કરવું પડશે કે નહીં? શું નક્કી કરવું પડશે? પોતે સોનું કોને કહેવાય ઓળખવું પડશે, અથવા હીરો કોને કહેવાય ઓળખો, અથવા તો કોકના ઉપર ત્યાં વિશ્વાસ મૂકીએ છીએ કે નથી મૂકતા? સોની ઓલું કહેશે કે આ આટલાનું શું છે, એનો જે હોય એ વિશ્વાસ મૂકીએ જ કે નથી? આ 100 ટચનું સોનું છે, આનું આમ છે, ના ના અમે નો વિશ્વાસ નહીં ને. તું શું કર, અમને દેખાડ, કસોટી ઉપર ચડાવીને દેખાડ. એનું જીવનમાં ડાયમંડ લેવા જાય ખબર પડતી હશે ને, આ રિયલ છે નથી શું છે, તો નથી લેતા ને? નથી લેતા ને? વિશ્વાસ ન્યા મુકાય છે. અહીંયા નિર્ગ્રંથ મુનિરાજ ઉપર, આચાર્યદેવ ઉપર, ધર્માત્મા ઉપર વિશ્વાસ નથી મુકાતો. એક લિસ્ટ જોઈ લેશું કેટલા ઉપર આપણે દિવસભરમાં વિશ્વાસ મૂકીએ છીએ કોઈનો. ત્યાં ખાલી એક લખી લો, ટાઈટલ લખ્યું હોય આ જૈન ફૂડ, શું કરીએ છીએ? હા ત્યાં ખાઈ લઈએ છીએ, નહીં તો ભિખાર એવું નથી પોસાતો તો ખાઈ લઈએ. અને અહીંયા આવીને શું થઈ જાય છે? કોણે જોયું ને કેમ છે ને શું છે? એક વિશ્વાસ જગતમાં મોટી વસ્તુ છે. ક્યારે પ્રશ્ન થયો કે આ મારા કાકા છે, આ મારા મામા છે, એવું પ્રશ્ન કર્યો? નહીં. કેમ ન કર્યો? તમે તો કહો ને અમે બ્લાઇન્ડ ફેથ ન માનીએ, અમે તમારા કે ના, તમે અમને આ સર્ટિફિકેટ આપો કે આ મારા ફાધરના ભાઈ છે, આ મારા મધરના ભાઈ છે, એવું આપો. ત્યાં ન માગ્યું કાંઈ, માની લીધું. રાગ ને વશ સંસારમાં કેટલી જગ્યાએ વિશ્વાસ મૂકીને ચાલીએ છીએ. અહીંયા વિતરાગી સંતો ઉપર કેમ નથી આવતું? અહીંયા આપણે શ્લોક 12 ઉપર આપણે આવીએ છીએ. એમાં સરસ દ્રષ્ટાંત ફરીને આપશે. આ કદાચ જોયું હશે, એને ગુજરાતીમાં રેટ કહેવાતો, એનું ઘટી યંત્ર એટલે રેટ. એ કેવું હોય છે? ઓલું પાણી હોય ને એમાં એમાં આમ ગોળ ફરતું જાય, અને એમાં ઓલા ડબ્બા પડ્યા હોય, એમાં પાણી ભરાય, થોડા ખાલી થાય, પાછા ભરાય એમ, એટલે એક જગ્યાથી પછી આગળ પાણી એ જતું. એનું માટે દ્રષ્ટાંત આપણને આપે છે. 12મો છે, સાથે લઈએ. એક વિપદ ને ટાળતા, એનો જો અન્વયાર્થ છે એમાં સંસારરૂપી પગથી ચલાવવામાં આવતા ઘટી યંત્રમાં એનું પગથી ચલાવે એટલે એ ફરે એમાં. અને એમાં એક વિચારવા જેવું છે, એવું ક્યારે હશે કે બધા ડબ્બાની અંદર પાણી ભર્યું હશે? નહીં, કેમ નહીં? અરે નીચે હોય તો ભરે છે અને ઉપર જશે તો ખાલી થયા વગર રહેશે નહીં. આ એવું જ છે સંસારમાં, થોડો ટાઈમ અહીંયા થયું ત્યાં બીજા તો બધા પ્રશ્નો ઊભા જ હોય છે. એક દિવસ ક્યારે એવું સુઈ ગયા ને મારે હવે કોઈ જ પ્રોબ્લેમ નથી, કોઈ જ હવે નેક્સ્ટ ડે મારે શું કરવું, કોઈ પેન્ડિંગ કામનો એવું બધું હશે ને? ક્યારેક તો હશે, ક્યારેક તો હશે. વિચારી કે એક દિવસ એવું સાંજ પડે કે મારે બધા જ બધું શું છે, નો મોર વર્ક, નો મોર ડિસિઝન, ને કાંઈ જ નહીં, કાલે શું કરી હતી એ પ્રશ્ન નહીં. તો શું કરી, દરરોજ શું કરીએ? તો પછી સુઈ તો જઈએ છીએ તો શું કરીએ છીએ? અરે થાકીને સુઈએ છીએ, ઓલા જે ઉકેલ કરતા કરતા પણ ભરોસો નથી કાલે એનું સાચું રિઝલ્ટ આવશે કે નહીં. મહેનત કરી કરીને થાકીને સુઈએ છીએ, નેક્સ્ટ ડે સેમ પાછા પ્રશ્નો લઈને ઉભા થઈએ છીએ આપણે. તો ન્યા કેમ નથી વિચારતા કે આ સંસાર જેવો હોય કે જ્યાં કોઈ પણ સર્વાંગે એને હિત થયું હોય, સુખ મેળવ્યું હોય એવું છે જ નહીં. ગુજરાતીમાં એના માટે શું કે એક સાંધ્ય ત્યાં અહીંયા તેર ને અનંતતા તૂટે છે. અહીંયા એક શાંતતા નથી હજી તો ત્યાં શું છે એક જીવનમાં. આચાર્યદેવ આ બહુ સરળ દ્રષ્ટાંત આપીને એને એક થોડીક ગંભીરતાથી વિચારવા જેવું છે કે આવું જ જીવન છે કે હા આવું જ છે. આજે કંઈક એક પ્રશ્ન ઊભો માનતા હોય સોલ્વ થયો એ માનતા હોય, બાકી પાછો એનું એક બીજું થાય એનો એ જ પ્રશ્ન ઊભો થાય કે ન થાય જીવનમાં? તો એ આગળ સરસ આવશે. જેમ કે ને ગાલે તમાચો મારીને શું કરીએ છીએ એના જેવું છે, દેખાડતા નથી, બાકી તો અંદરની પીડા તો પોતે જાણતો હોય. જેને શું કહે શો ઓફ કરીએ ને, જેને બહારથી સુખી દેખાડ પણ અંદરની આકુરતા શું છે એ પોતે એકલો જાણતો હોય છે. તો અહીંયા એ અહીંયા એક પાટલે છે ઘટી યંત્રમાં કે એક વિપત્તિ એ દૂર કરાય એ પહેલા તો બીજી ઘણી વિપત્તિઓ સામે ઉપસ્થિત થઈ જાય છે. એક હજી પ્રોબ્લેમ સોલ્વ ન કર્યો ત્યાં બીજા બધા ઊભા તો થઈ જાય છે. આવા સંસારમાં આચાર દે કે તને શું ક્યાં દેખાણું તમે? એક બધા પ્રશ્નો ફરી વિચારવા જેવું છે. ક્યારે પણ એક વિચારજો, એક બધા પ્રશ્નો મારા સુલટ થઈ ગયા હોય, સોલ્વ થઈ ગયા હોય, હવે મારે કોઈ એવું ક્યારે છે જીવનમાં બીજે દિવસે ચાલો કોઈ કે હું ખાઈને નિરાત સુઈ ગયો છે હવે મને ચિંતા નથી ને, નથી નથી ને, કાલે ભૂખ તો હવે લાગવાની છે. તો એ પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે કે શું કર્યું? કાંઈ નથી સોલ્વ કર્યો, પેન્ડિંગ રાખીને સૂતા છે. બીજું બધા કામ સમજી લેવાના કેટલા કામો છે. તો અહીંયા એક જ્યાં વિપત્તિ દૂર થાય, એક જ્યાં પ્રોબ્લેમ સોલ્વ થાય છે, એક જ્યાં એ માને છે ત્યાં તો બીજી ઘણી બધી વિપત્તિઓ એ આપણને આવી જાય છે. કોના જેવું છે કે ઘટી યંત્રમાં જેમ પાણી થોડા ડબ્બામાં ભરાય છે ત્યાં બીજામાં તો પાછું ખાલી થતું, એવું ચક્ર. અને એનું નામ શું કહેવાય છે? સંસારરૂપી ચક્રની અંદર આવું ચાલ્યા કરે છે. એક ભવમાં બીજા ભવમાં ને એક ઉદયોમાં ને બીજા ઉદયોમાં એક પછી એક આકુતા સિવાય બીજું કાંઈ જ થતું એ નથી. તો એ બધા કેવા છે? દુઃખના કારણો છે. એમાં એક ચાલો વાંચીએ ભાવાર્થમાં થોડું છે, સામેના પાને 29 પાને એનો બીજો પેરેગ્રાફ. માટે સંસાર અવશ્ય નાશ કરવા યોગ્ય છે. શું શબ્દ વાપરો છે? ફરીથી આ સંસાર એટલે ક્યારે પણ ન માનવું. શું ન માનવું? સંયોગ એ સંસાર નથી. અને સંયોગમાં જો સંસાર હશે તો કોઈને દુઃખ નહીં હોય. સંયોગનું કોને વેદન હોય? સંયોગનું શું હોઈ શકે? એનું જ્ઞાન હોઈ શકે છે, પણ સંયોગનું કોઈ દી વેદન ન હોય. અને વેદન જો નથી તો સુખ કે દુઃખ ક્યાંથી આવ્યું? સુખ દુઃખ હંમેશા કોને લાગુ પડે? વેદનને, તો જેનેથી ભિન્નતા છે, જુદાઈ છે, એનું તો આપણને કોઈ દી વેદન નથી. અને વેદન નથી તો સારું ખરાબ સુખ કે દુઃખનો પ્રશ્ન ક્યાં હોય? પોતાના ભાવને જ પોતાનું વેદન હોય છે. એ ગુરુદેવજી એના માટે પણ એક દ્રષ્ટાંત આપતા વેદન માટે. કૂતરો છે, એક સૂકું હાડકું ચાવે છે. હવે એમાં એની એક અણી હોય છે, એ પોતાના દાઢમાં વાગે છે, લોહી નીકળે છે. હવે એ શું માને છે? મને શેમાંથી લોહી આવે છે? ખરેખર હાડકામાંથી આવે છે કે પોતાનું જ લોહી છે, પોતે ચાખે છે? કારણ કે હાડકું તો કેવું હતું? સૂકું હતું. એમાં ક્યાં હતું? બ્લડ પોતાને. એમ આપણે શું કરીએ છીએ? કોનું વેદન કરીએ છીએ? ભોગવટો કોનો કરીએ છીએ? સંયોગનો કે પોતાના ભાવનો? અને માનીએ છીએ કે હું બીજાને ભોગવું તો સંસાર અવશ્ય નાશ કરવા. આપણે જેને પૂજ્ય માનીએ છીએ, સવારના પહેલું જ ઉઠતા વેત જ આપણે પહેલું આપણા મુખમાંથી શું હોય અથવા ભાવમાં શું હોય કોને યાદ કરીએ? આપણે નમસ્કાર મંત્ર બોલીએ છીએ, એને શું કામ કરીએ છીએ? એ કેને માટે? ઈષ્ટ છે, પૂજ્ય છે, એમના જેવા થવું છે, એમના રસ્તે જવું છે. તો એ રાગવેશ રૂપ સંસારમાં રહ્યા કે એનાથી મુક્ત થયા? તો જેને તું પૂજ્ય માને છે એ રાગવેશથી મુક્ત થયા. અને આપણે રાગવેશમાં સુખ માન્યા, એ કેટલા ટકા એમના ભક્ત કહેવાયા? વંદન એમને કરવા, પૂજન એમનું કરવું, ભક્તિ એમનું કરવું અને અભિપ્રાય મારો રાખવો. કેવું છે આ બધી વિપરીતતા? ઘરમાં વડીલ હોય કે તમે વડીલ સાચા, પણ મને ગમશે એવું હું કરીશ, તેને વડીલને માયના કે ન માયના? આ જીવન અનાદિનું આ રીતે ચાલ્યો હોય કમસે કે એ વિચાર કરીને સંસાર પ્રત્યેની રૂચિનો ત્યાગ થતા, અર્થાત તેના તરફની ઉપેક્ષા બુદ્ધિ થતા સંસારનો અભાવ થઈ જાય છે. ફરીથી આ શું આવ્યું? અહીંયા સુધી શું આવ્યું? આગળ આપણે શું આવ્યું હતું? આની પહેલા શ્લોકની અંદર શું આવ્યું હતું? રાગ દ્વેષ આખું સંસાર લીધો હતો ને, આપણો ભૂતકાળ શું થયો? આ એનો હવે અહીંયા આપણને શું બતાવે છે? એનો ટાળવાનો ઉપાય દેખાડે છે. શું દેખાડે છે? જો ઉપાય ફરીથી સંસાર પ્રત્યેની રૂચિનો ત્યાગ. શબ્દો મળે છે? એનો અર્થ શું? સંસાર પ્રત્યેની રૂચિનો અભાવ કોને દૂર કરવા છે? સંયોગને કે એના પ્રત્યેની રૂચિને? અને આપણે શેમાં પ્રયત્ન કરીએ છીએ? સંયોગને બદલાવવાની મહેનત કરીએ છીએ. તું દૂર વયો જા, તું મને હેરાન કરે છે, મારે તારું સાથે વાત નથી કરવી. મને કોને આપણે દૂર કરવા ઈચ્છીએ છીએ? જે આપણો અધિકાર નથી એવા સંયોગને દૂર કરવા ઈચ્છીએ છીએ. અને જે થઈ શકીએ છીએ, કરી શકાય છે, શક્ય છે, એવી રાગ દ્વેષ મો પ્રત્યેની રૂચિ કે રાગ દ્વેષ એ આપણે છોડવાનો પ્રયત્ન નથી. તો એની રૂચિ, એનો જ બીજો અર્થ, તેના તરફની ઉપેક્ષા. એ શું આવ્યું? ઉપેક્ષા. ઉપેક્ષા ઇઝ ઇક્વલ ટુ, ઉપેક્ષા ઇઝ ઇક્વલ ટુ વૈરાગ્ય. શું છે? ઓલાની રૂચિ છોડવી, એનો જ અર્થ. એ અસ્થિ રૂચિ એટલે, અને અહીંયા હવે શું આપ્યું? એના પ્રત્યેની ઉપેક્ષા. ઉપેક્ષા એટલે, ઉપેક્ષા એટલે શું? લક્ષ ના કરવું, ઇગ્નોર જેને કે ને, હોય તો હોય ભલે, મને એનાથી શું ફરક પડે છે? ઘણાને એવું હોય ને, ઇગ્નોર કરવો છે ભાઈ. જેમ અહીંયા બાયમાં પદાર્થો કેવા હોય? બધા પ્રકારના હોય, મને એનાથી કાંઈ લેવા દેવા નથી, મતલબ નથી, એની ઉપેક્ષા. મારે એમાં કોઈ બદલાવાની, તો જીવનમાં શીખવા જેવું છે ને, દુનિયા બદલવી છે કે દુનિયા પ્રત્યેની આપણી દ્રષ્ટિ બદલવી છે? છે ને, જેવી દ્રષ્ટિ તેવી, એવું તો નામ સાંભળ્યું છે ને, તેનો અર્થ શું? જેવી તું દ્રષ્ટિ કરી છે એવું તને કરશે. તને રાગ દ્વેષ કરે છે તો ત્યાં શત્રુ મિત્ર દેખાય, અને ઉપેક્ષા કરીશ તો જગત આખું જગત રૂપે દેખાશે કે નહીં રૂપે? તો ઉપેક્ષા થતા સંસારનો અભાવ થઈ જાય છે. પર પદાર્થો પ્રત્યે મમત્વ ભાવ, અહમ ભાવ, કર્તૃત્વ ભાવ, અને રાગ દ્વેષાદી ભાવ એ આંતરિક સંસાર, આ સાચો સંસાર છે. કે જો કેટલા શબ્દો વાપરા, પર પદાર્થ પ્રત્યે. આજ પાકું થતું ખબર નથી પડતી, પર પદાર્થ એટલે કોણ? મારા સિવાય પણ હું એટલે કોણ? આ મારા શરીર સિવાયના બધા પર પદાર્થ કોણ? જે દેખાય વગર જીવ ક્યાંથી? આજે સવારના નું થયું નહી, જાણ્યા વગરનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા જેવું છે ને. અહીંયા પેલું તમે બધી વાત કરો છો પણ પેલો આત્મા જ નથી દેખાય. નહીં ગુરુદેવ, એને કહે ધોયેલ મૂળા જેવો ગયો ક્યાં? પણ તમે બધી વાત કરો પણ આત્મા દેખાડો તો ખરા. ક્વેશ્ચન આવો થતો હશે ને કદાચ, કોઈ કહેતા હશે ને તો શું કહેવું એને? આત્મા છે કે નહીં દેખાજો? તો વાત શું કરવી બધી? આ અધરની વાત આવી એને એટલું સિમ્પલ જો કહેવાતું હોય તો કહેવાનું, અથવા આપણે આપણા અભિપ્રાય. આત્મા નથી એમ નક્કી કરનાર કોણ છે? શું છે? આત્મા છે કે નથી એવું નક્કી કરનાર કોણ છે? કોઈ જડ પદાર્થ છે કે કોઈ ચેતન પદાર્થ હશે એ નક્કી કરે છે? કઈ સત્તામાં હું નથી, જ્ઞાનમય હું નથી, ચેતન પદાર્થ નથી એમ નક્કી કરનાર કોણ છે? આશ્ચર્ય છે, પોતે પોતાનો નકાર કરે છે જીવનમાં. એના માટે અહીંયા કહે છે કે એ અજ્ઞાનતાએ આપણે શું કર્યું છે? પર પદાર્થ પ્રત્યે મમત્વ, મમત્વ એટલે મારાપણું, અહમ એટલે હુંપણું, જેમ કે ને અહંકાર અને મમકાર બે આવે છે ને, એમ મમકાર એટલે શું છે? મારાપણું, એ મારા છે અને અહમ એટલે હું એનો છું. પરસ્પર એ મારા છે અને હું એનો છે. અને આવું જ્યાં માન્યું, જ્યાં પોતાનો અધિકાર માન્યો હું, ત્યાં શું થશે? એનો કરતા થશે. આ મારી જગ્યા છે, આ મારી વસ્તુ છે એવો જ્યાં ભાવ આવ્યો ત્યાં શું થશે? એનું કરતા પણ થશે. મારે જે, મારે જે કરવું હશે કારણ કે મારી વસ્તુ છે. તો જ્યાં મારાપણું માન્યું, સ્વામિત્વ માન્યું, ત્યાં કરતા પણ થશે અને તેથી રાગ દ્વેષ ઉભા થાય સંસાર. બહુ સરસ એના આગળનું વાક્ય, અજ્ઞાનતાએ ઉભો કરેલો સંસાર છે. બહુ જ વિચારવા જેવું છે. આપણે માનીએ કોક આવીને મને દુઃખી કરે છે ને કોક કરે છે, આખો જે આ રાગ દ્વેષમય આકૃતામય આખો જે સંસાર ઉભો થયો છે એના કારણે છે, અજ્ઞાનતાએ ઉભો કરેલો છે. હવે એનો નાશનો ઉપાય, આત્મ સ્વભાવની સન્મુખતાએ તેનો નાશ થતા. બસ સિમ્પલ વાત છે, બહિર્મુક્તામાંથી અંતર્મુક્તા, એ સન્મુખતાએ તેનો નાશ થતા બાય સંયોગરૂપ. અને જો અંતરંગમાંથી રાગ દ્વેષ છૂટી જશે તો બાયના સંયોગ પણ ક્રમે કરીને છૂટ્યા વગર રહેશે નહીં. કામ અંદરથી કરવાનું છે ને આપણે બહારથી કરવા ઈચ્છીએ. એક છેલ્લું પેલું પડે ને ખબર નહીં, દેશમાં હોય તો કદાચ ગાગર ને હાંડો ને એવું બધું કહેવાય ને, વાસણ જેને કહે, એમાં કંઈક ઘોબો પડે છે આમ, તો હવે એને શું કરવું જોઈએ? બહારથી ઓલો માણસ એને કામ કરે ને, કેમ ન કરે? બહારથી દેખાય છે તો બહારથી જ કરવું જોઈએ ને. અરે અંદરમાંથી ઉપાડ કરશે, બહારથી કરશે તો ઉલટાનો વધારે ઊંડો જશે. એમ કરવાનું છે ક્યાં છે? અંતરંગથી કરવાનું કે બહારથી કરવાનું? અને બહારથી જ કરે રાખીએ છીએ આપણે તો અંદરમાંથી, કે રાગ દ્વેષ થાય પોતાની પણતીમાં અને કરવા જઈએ છીએ બહારમાં કરવા જઈએ, તો એનો એ રીતે કરે છે. હજી ફરીથી એક પ્રશ્ન આવશે, શિષ્ય પ્રશ્ન, શિષ્ય બહુ જ પ્રશ્ન પૂછે છે ને. એક જગ્યા આપણે મૂકી દે અને આપણે બોલતા નથી પણ આપણા જ પ્રશ્નો એ શિષ્ય એનો 13માં શ્લોકમાં એનો આવે.
સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી, શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી, શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજા ન. నందే సోద స్వరూపి అవినాశేహు ఆత్మస్వరూప సహజా నందే సోద స్వరూపి అవినాశేహు ఆత్మస్వరూప ఆశ్చర్యది సిద్ధ దర్శన ప్రాప్త లోకాగ్ర విరాజమాన్ వర్తమాన్ చవిసేన రుస్వాది మహర్పరంచేంద్ర భగవాన్ నోం జయ హో అల్ విజయ క్షేత్రమ విద్యమాన్ సమోసరమా శోభమాన్ కేవల జ్ఞాన కళ్యాణ స్వరూప్ శ్రీమంద్రాది అజిత్ వేర్య పరం విశ్వేర్మాన్ జినేంద్ర భగవాన్ నోం జయ హో అద్య జన్మదిన జయవంతపణి విరాజమాన్ అఖండ సాధన ప్రతీక్ శ్రీ బాహుబలి మునీంద్ర భగవాన్ నోం జయ హో శ్యాద్వాద్ అన్యకాన్మయ ముందు ద్వాదశామి పరమాగం సమయసార ప్రవచన సార్ ఆది సమస్త జిన్వాణి మాతనోం జయ హో కేవల జ్ఞాని తలెత్తిన ఆనంద ఝుల్నారా ప్రతి శ్వాస విధాన ఆస్వాది హల్తా చల్తా చిత్సం భగవాన్ శ్రీ కుంకుందాచార్య దేవ్ ఆది ఆచార్య ఉపాధ్యాయ సాధు గురు భగవంతో నోం జయ హో లాఖో కోడో భక్తున్నారు అం భక్తుని మోహన్ మాసి జగాడనారు అనంత అనంతకారి శ్రీ కహన్ గురు దేవనో జయ హో కహన్ గురు కేడాయ ధర్మవత్న ప్రసమ్మతి ధన్యవతార పూజ్య భగవతి మాతనో జయ హో ముని దశాన అపురోషని భావన జాగృత కరావనారు పరం కృపావది ఆది సమస్త జ్ఞాని ధర్మాత్మ సంతోనో జయ హో వీత్రాక్ సర్వజ్ఞ ప్రణీత్ పరం పవిత్ర సనాతన్ దిగంబర్ జైన ధర్మనో జయ హో నిజ నిధి నిజమే బతాయి యహ అనంత ఉపకార హై ఇసకే లియే దిన వాణి మాకో వందనా సత బార హై బ్రద్వాద సంగ సమస్త దినవాణి మాతనో జయ హో